તારીખ 22/3/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 487 અને 488 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 281
વિકલ્પ અવસ્થાનો ત્યાગ કરીને નિર્વિકલ્પ નિરાનંદની દિશા પ્રાપ્ત કરે છે. આ નિશ્ચયમાં ત્રીજી લીધી, આ નિશ્ચયમાં પાંચ ઇન્દ્રિયના વિકલ્પોથી ખસ્યો છે અને મનના વિકલ્પમાં આવ્યો છે. આમ તો સર્વ જીવો મનના વિકલ્પમાં હોય છે, પણ પાંચ ઇન્દ્રિય સહિત હોય છે. પાંચ ઇન્દ્રિયોનો સંઘની પ્રાણીને ઉપયોગ હોય છે ત્યારે સાથે સાથે મન પણ કામ કરતું હોય છે. અહીંયા નિર્ણયનો વિષય, નિશ્ચયનો વિષય મનાતીત પદાર્થ હોવાથી પ્રથમ પાંચ ઇન્દ્રિયના વિષયથી ખસો છે અને મન સહિત એનો વિકલ્પ ચાલે છે. એક પગથિયું છોડી એમ કે છે કે રૂપ રસ ગંધ વર્ણ શબ્દનો તો વિષય જ્ઞાને મૂક્યો, હવે મનના સંગે અતિન્દ્રિય પદાર્થ છે, ઇન્દ્રિયથી પાર એવો પદાર્થ છે અને અતિન્દ્રિય કહીએ એને મનના સંગમાં વિચારમાં વિકલ્પમાં વિકલ્પ સહિત જ્ઞાનમાં રાખે છે, જ્ઞાનમાં એને રહે છે.
બરાબર,
મુખ્યપણે જ્ઞાનમાં છે, પણ એકનું બળ નથી એટલે વિકલ્પ સાથે રહીએ રહ્યો છે એમ કહે છે. ત્યારે એને જ્ઞાન થઈ ગયું, સમ્ય જ્ઞાન થઈ ગયું. જ્યારે એને મનનો વિકલ્પ છૂટી અતિન્દ્રિય સમ્ય જ્ઞાન જાત્યાંતર જ્ઞાન પ્રગટ થયું, એ પહેલાની ભૂમિકામાં વિકલ્પ છે. કહ્યું કે નિશ્ચયમાં, આ નિશ્ચયમાં પાંચ ઇન્દ્રિયના વિકલ્પોથી ખસ્યો છે અને મનના વિકલ્પમાં આવ્યો છે. પણ મનના વિકલ્પમાં આવ્યો છે એટલે મનના વિકલ્પમાં રોકાઈ જશે એ પ્રકારે મનના વિકલ્પમાં નથી એમ કહેવા માટે. પણ એ મનના વિકલ્પોને પણ છોડવા આવ્યો છે, મનના વિકલ્પમાં આવ્યો છે, રહ્યો છે, પણ મનના વિકલ્પને એ છોડી દેશે.
બરોબર,
કેમ છોડી દેશે? કે એને એની ગૌણતા વર્તે છે, એનો એને નિષેધ વર્તે છે, અને સ્વભાવનો આદર વર્તે છે, જ્ઞાન સ્વભાવની મુખ્યતા વર્તે છે. જેની મુખ્યતા હોય તે બાજુનું પરિણામ, રિઝલ્ટ રૂપ પરિણામ આવે. પરિણામ એટલે અહીંયા ફળ આવે. જેની મુખ્યતા હોય એ બાજુ પરિણામની ગતિ આગળ વધતી હોય છે, તેથી એનો વિકલ્પ છૂટવાનો છે એટલે એ વિકલ્પ છોડવા આવ્યો છે એમ કહેવામાં આવે. સમયસારની 73મી ગાથામાં તો એમ કહ્યું છે કે આવો નિશ્ચય જે કરે છે, નિશ્ચય શબ્દ ત્યાં ત્યાં નિશ્ચય શબ્દ વાપરો છે, તે વિકલ્પને શીઘ્રપણે વમી નાખશે એવો શબ્દ લીધો છે આચાર્ય. જેમ ઘણા વખતથી વમળમાં પકડાયેલું વાણ, સમુદ્રમાં ઘુમરીમાં પકડાયેલું વાણ ત્યાંથી છૂટી નહોતું શકતું, એમ વિકલ્પના વમળમાં હું હતો, હું થતું હતું વિકલ્પમાં, એ વિકલ્પના વમળમાં પકડાયેલો જીવ હતો. જેમ ઘુમરીથી છૂટું પડતા છૂટું કરે છે, પછી પોતાની દિશામાં ગતિ કરે છે, એમ આ વિકલ્પનો વોમિટ કરી નાખશે, છૂટી જશે એને વિકલ્પ. એમ ખાધેલું અન્ન ઉછળીને બહાર આવે છે, એમ ફેંકાઈ જાય છે, હોજરીમાં રહેલું અન્ન ફેંકાઈ જાય છે, એની ગતિ તો નીચે જવી જોઈએ, એના બદલે ઉર્ધ્વ ગતિ થાય ને ખેંચાય છે, ઉપર ચડીને ખેંચાય છે, એમ આ વિકલ્પ છે ફેંકાઈ જશે, છૂટી જશે, એમ લીધું છે. પરિણામમાં ત્યાં જોર છે એ બતાવવું, સ્વભાવનું જોર નિશ્ચય થયા પછી કેવું પ્રગટે, કે અનાદિનો જે વિકલ્પ તૂટતો નહોતો અને જે રાગની પરંપરાને શૃંખલા ધારાવાહી રહેતી હતી એને એક વાર કાપી નાખી. અહીંયા વિકલ્પની શૃંખલા કપાય છે એ જ ક્ષણે એના અનંત ભાવ ઉપર છેદ મુકાઈ જાય છે, ક્ષીણ મુકાઈ જાય છે, અનંત ભાવનું મૂળિયું બળી જાય છે. કેટલી કિંમતી વાત છે, બીજું કહીએ કેટલું, શું તમે કહીએ, વધારે શું કહીએ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખના, આવું તારું સ્વરૂપ છે, તારું સ્વરૂપ તને બતાવે છે. શ્રી ગુરુ સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે. ભગવાને પણ દિવ્ય ધ્વનિમાં કહેવા યોગ્ય હતું તે આ જ કહ્યું છે. જે કઈ કહેવા યોગ્ય છે બીજું એના સિવાય શું કહેવા યોગ્ય છે, અથવા એની આગળ બીજું શું કહેવા યોગ્ય છે. જે પરમાત્મ તત્વ છે, મહાચૈતન્ય સત્તા, અનાદિ અનંત શાશ્વત અસ્તિત્વને, અનંત સામર્થ્યને ધરબીને પડેલી ચીજ છે, એનાથી વિશેષ બીજું શું છે કે બીજું કાંઈ કહે ને આ ન કહે. આ જ કહે છે, જે કાંઈ કહે છે સર્વશાસ્ત્રોને, જે કાંઈ કહેવું છે એ આ જ કહેવું છે. બીજું કહેવું છે તો પણ આ કહેવા માટે બીજું કહેવું છે. કદાચ બીજી વિસ્તાર વાળી વાત આવી હોય તો પણ આ કહેવા માટે એ વાત છે, હેતુ બીજો નથી. વિચારમાં વિકલ્પ ને જ્ઞાન બે છે, શા માટે એકલા વિચાર નો વિકલ્પ નો પક્ષ કરો છો? વિચારમાં તો જ્ઞાન ને રાગ બંને છે, મિશ્ર પર્યાય છે. વિચાર એટલે જ્ઞાન ને રાગ નું મિશ્રણ જેમાં છે એવી પર્યાય છે. કોઈ એકલો વિકલ્પ શા માટે વિચારવો, ત્યાં જ્ઞાન છે એને કેમ ન લેવું? કામ તો જ્ઞાનથી થાય છે, નહીં કે રાગથી. તો પછી વિકલ્પ કરવાનું કયું છે, એમ શા માટે એનો અર્થઘટન કરવું? જો પામવાની વાત છે અને જે પામવું છે એ નિર્વિકલ્પ તત્વ છે, વિતરાગ તત્વ છે, રાગ રહિત તત્વ છે, એને પામવાની વાત છે તો રાગથી પામવાની વાત ક્યારે? જ્ઞાનથી પામવાની વાત. જ્ઞાન ને રાગ બે છે તો શેનાથી પામે? જ્ઞાનથી કે રાગથી? એટલે બંને હોવા છતાં પ્રકરણ અનુસાર એનું અર્થઘટન કરીએ. તો વ્યાજી ગુરુજીએ અર્થ કર્યો છે, કર વિચાર તો પામે ત્યાં અહીંયા જ્ઞાન લેવું એમ કે. તે આગળ વધતા એમ વિકલ્પ આગળ વધતા નહીં, કેમ કે વિકલ્પને તો વમી નાખવાના છે. એટલે જ્ઞાનમાં આગળ વધતા પુરુષાર્થ યુક્ત જ્ઞાનમાં આગળ વધતા એ જ્ઞાન બળથી મન સંબંધી વિકલ્પોને જલ્દી ગમી નાખીને નિર્વિકલ્પ થાય છે. કેમ કે જ્ઞાનનો વિષય છે નિર્વિકલ્પ તત્વ છે, અને તે નિર્વિકલ્પ તત્વ કઈ રીતે જ્ઞાનને વિષય થઈ રહ્યો છે કે હું આવો છું એમ, કોક આવો છે એમ નથી વિષય થતો જ્ઞાનમાં, પણ હું આવો છું એમ જોર આવે છે. નિર્વિકલ્પ તત્વ ઉપર હું પણ આનું જોર આવે છે, એ એવું તીવ્ર થાય છે કે પરિણામ એકાકાર થાય છે અથવા સ્વાકાર ભાવે ઉપયોગ ધરી જાય છે, ત્યારે એને મોક્ષ માર્ગમાં પ્રથમ પદાર્પણ કર્યું એમ કહેવામાં આવે છે. ત્યાં એને શરૂઆત કરી આ પહેલામાં પહેલું આ કરવું જોઈએ એમ. હવે પછીના બોલમાં એ વાત કે બીજું બધું કાંઈ કરવાને બદલે કસાયને મંદ પાડવું ને આવો કસાય થાય છે અને આમ કરવું ને આવો થાય છે એના માટે આમ યુક્તિ કરવું, જુદા જુદા કૃત્રિમ પ્રયોગો કરે છે. મન સ્થિર ન થાય તો આમ કરવું, મન ગણિતાનું યોગ લેવો ને ફલાણો એનું યોગ કરવો ને ધ્યાનમાં આમ પ્રયોગ કરવો ને આમ કરવું, એ બધા ઉન્માર્ગે ચડવાના તર્ક કુતર્કો છે. મૂળ વસ્તુ આ છે કે પ્રથમમાં પ્રથમ એને શ્રદ્ધા જ્ઞાનને ઠીક કરવા જોઈએ. એ પહેલા બીજો રસ્તો પકડે, એ માર્ગ ચાતરીને ચાલવા માંગે છે, પહોંચશે નહીં. મંથનની ભૂમિકા કેમ હોવા યોગ્ય છે કે જેમ આ મંથન છે ને એ વલોણા જેવું છે, તો ત્યાં છાશનું જે વલોણે છે એની અંદર છાશની સાથે માખણ એવી રીતે મિશ્ર છે કે એને છાશમાંથી માખણને જુદું પાડવાની પ્રક્રિયા છે મંથન છે.
બરોબર,
મંથન શું છે એમ, આ જીવ જ્ઞાનને રાગને એટલી હદે એને એકત્વ કર્યું છે કે આ જુદું પડતું નથી. દીપકભાઈ કે આ જુદું પડતું નથી, કાલ રાત્રે આવ્યા હતા. જ્ઞાનને રાગ પણ જ્ઞાન જેવું કંઈ જણાતું જ નથી ને, જ્ઞાન જુદું છે એવું જ્ઞાન જેવું પણ કંઈ જણાય તો જુદું પાડીએ ને. મંથનમાં ઉતરવું જોઈએ અને જુદું ન પડે તો પણ ત્યાં જ પ્રયત્ન કરવાનો છે ને બીજે ક્યાંય પ્રયત્ન કરવાનો નથી, ત્યાં જ પ્રયત્ન કરવાનો. એ છોડીને બીજે ક્યાંય પ્રયત્ન કરવા જેવો નથી, આ નથી જુદું પડતું માટે લાવને બે ઉપવાસ ખેંચી નાખીએ, લાવને પચ્ચા માળા ગણી નાખીએ, લાવને સામાયિકના પાંચ બે કલાક દોઢ કલાક બેસીને કરી લઈએ, એક જાતનું રટણ છે. ચાલો પૂજા કરી લઈએ ભગવાનની, ચાલો લોભ ઘટાડવા માટે દાન દઈ દઈએ, એકાદી યાત્રા કરી આવીએ, ક્યાંય પત્તો ખાઈ હું શું છે કે મંથન નો આશ્રય લઈએ એમાં પણ વિજ્ઞાનના પ્રયોગને મુખ્ય કરે, એમાં પણ વિજ્ઞાનના પ્રયોગને મુખ્ય કરે ત્યારે પ્રથમ નિર્ણયમાં આવે. નિર્ણયમાં આવ્યા પછી પણ વિજ્ઞાનનો પ્રયોગ ચાલુ રહે ત્યારે એના વિકલ્પો જ્ઞાનના જોરમાં એટલે સ્વભાવના જોરમાં પાતળા પડતા પડતા નિર્વિકલ્પ થાય. સૂક્ષ્મ વિકલ્પ છે, પ્રેક્ટિકલ તો સાથે જ રાખો, એકલા વ્યાખ્યાના ખોખામાં કાંઈ નથી, કોઈ રસકસ નથી. ખાલી ખાલી ખોખું છે, વ્યાખ્યા છે તો ખાલી ખોખું છે. આ વિષયનો જો ક્યાંય એનો રસકસ હોય તો એના પ્રયોગમાં છે. કારણ કે એ તો એક વ્યાખ્યા તો આમ 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 હોય એમ કરીને વાત પૂરી થઈ ગઈ, એક વર્ણન થઈ ગયું. પણ એ વર્ણન શેનું છે? કે જીવની કોઈ એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયાનું વર્ણન છે. એ પ્રક્રિયામાં પોતે આવે નહીં તો એ જાણેલું જ્ઞાન ઉતરે નહીં ને. જે જાણવા મળ્યું એવું જે જ્ઞાન એને ઉતારવાનું છે. ઉતારવું છે એ આરાધન છે, જાણ્યું તે આરાધન નથી. જાણવા મળ્યું કે આત્મા આવો છે એને સન્મુખ થતા ધર્મ થાય એ આરાધન નથી. આરાધન તો સાક્ષાત આરોહણ કરવું તે આરાધન છે. એ સ્વભાવ ભાવમાં આરોહણ કરવું તે આરાધન છે, બીજું કઈ આરાધન નથી. વાત જાણીને કોઈ આરાધન નથી. મારો ગુરુદેવ ઘણી વાર ટીકા કરતા કોઈની વાત સાંભળે, આ વાત સાંભળીને ઘણા બોલકા થઈ જાય છે, એવી આ વાત નથી. એટલે બોલવા માંડે સાંભળ્યું હોય ખબર પડે કે લોકોમાં તો આવો વિષય ચાલતો નથી, આ તો લોકોત્તર વિષય છે જૈન દર્શનનો. ફેંકે રાખે ઉતારવાને બદલે, વાગોળીને અંદર ઉતારવાને બદલે ફેંકે રાખે. ક્યાં ફેંકવું, કેમ ફેંકવું, એ કંઈ હોય નહીં. એની સાથે એના ચરિતાર્થ કરવાના પ્રયત્નને કોઈ સંબંધ ન હોય અને એમને ફેંકે રાખે. આકરો ઠપકો દેતા ઠંડી થઈ ગઈ, મરી ગઈ, પ્રાણું થઈ ગઈ છે. તો એવું છે કે ગોળ ખાઈને ગળ્યું લાગ્યો છે કે નથી લાગ્યો એમ કોકને પૂછવાની વાત છે. ખોળ ખાય છે કે ગોળ ખાય છે એમ કોકને પૂછે, ખાય પૂછે ને, એવી વાત છે. શું કે ભ્રમ થાય છે કે નથી થતો એમને. પણ આ વિષયની સુંદરતા એ છે કે એ સ્થૂળ ભૂલો કઈ ને કઈ કર્યા વગર એ સ્થૂળ ભૂલો થાય. કેવી સ્થૂળ ભૂલો થાય? કે જેને માટે એ ભૂલને કોઈ એને બચાવ ન જડે એવી ભૂલો. એમની મતમાં તત્વજ્ઞાન નથી, વેદાંત તમે જુઓ તો એનું એક વેદનું સૂત્ર એવું છે કે પ્રજ્ઞાનં બ્રહ્મ, બ્રહ્મ છે તે પ્રજ્ઞા જ્ઞાન સ્વરૂપ છે. આમાં શું ખોટું કીધું છે? તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, આ બધા એક એક વેદના એક એક રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક જેવા વાક્યો છે. ત્રણ વેદના તો આવા વાક્યો છે, એક વેદ છે યજુર્વેદ છે, એ શરીર વિજ્ઞાન ઉપરથી અને આયુર્વેદ કહેવામાં આવે છે. આપણે સામવેદ છે, એ બધા જે વેદ છે એમાં તો આવા બધા ઉપરના ટ્રેડમાર્ક છે કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, એમાં શું ખોટું છે? પણ જ્યાં મૂર્તિને સ્થાપીએ છીએ ત્યાં હાથમાં હથિયારને, ભાલાને, તરવારને, સમજ્યા, બાજુમાં સ્ત્રીને, શૃંગારને, મુગટને, વાઘાને, કાંઈક કરીને ગડબડ, કાંઈક ને કાંઈક ગડબડ આવ્યાવી ના કરીએ. હે દ્રષ્ટિએ તો ભલભલા બુદ્ધિ વાળાને ઉભો રાખી દેવી. જમાનામાં મોટા મોટા વાદ વિવાદ થતા જૈનાચાર્યો અને વેદાંતના આચાર્યો એના સામે સામે મોટા મોટા શાસ્ત્રાર્થો ગોઠવાતા. આપણે આ નામ છે ને અકલંક સ્વામી, બહુ મોટી ચર્ચા વસ્તુ છે વેદાંતિઓ સાથે. આવો અમારી સામે ચેલેન્જ મારે, તમે શું સમજો છો? બુદ્ધિ હોય છે એવા દાખલા તર્કો યુક્તિઓ એવું બધું સચોટ સામે મૂકે. હા, જો અનુભવ ન હોય તો ચકરાવામાં નાખી દે, જો અનુભવ ન હોય તો ચકરાવામાં નાખી દે. એટલે એવા ભ્રમ થાય છે, પણ એ ભ્રમ થાય છે એની સ્થૂળતા બહાર આવ્યા વિના. ત્યાંથી થાક લાગી નિરાકુર શાંતિમાં આવવાનો એને પ્રયત્ન થવો જોઈએ. એ પ્રકારે થાક લાગવો જોઈએ, નિરાકુર શાંત સ્વરૂપમાં ઠરી જાય એવો વિકલ્પ નો થાક લાગે. સૂક્ષ્મ વિકલ્પ પણ આકુલતા રૂપ લાગે, લાગવાનો વાત છે. દુઃખ તો લાગે, દુઃખ ને સુખ તો લાગવાનો વિષય છે. હા, એમ તો છે. એટલે એ તો સાઈડ કઈ પકડે છે એ સવાલ છે. વિપરીતતામાં તો ગડબડ ખ્યાલ ના રહે જ નહીં. જેને પોતાનો સ્વકાર્યનો ઉત્સાહ છે એને એ પ્રકારથી પોતાનું કામ કરતા કરતા એને થાક લાગે. એ કામ કરે છે અને સ્વકાર્યમાં આગળ વધે છે એને તો એ કામ કરવાનો થાક નથી. નિરસ થઈ જાય, લુખો થઈ જાય, છૂટી જશે એને થાક લાગવાનો. બીજી સાઈડ બીજી રીતે થાક લાગે છે. જલ્દી વિકલ્પ ને શીઘ્ર વિકલ્પ ને વમી નાખીને જલ્દી શબ્દ લીધો છે, એમ બતાવે છે કે એમાં બહુ કાળ લાગતો નથી. જ્યારે જીવ સ્વભાવ પ્રત્યે આગળ વધે છે, સ્વભાવ પ્રત્યે જતો જાય છે, નિશ્ચયના બળમાં આગળ વધે છે, જ્ઞાન બળથી આગળ વધી રહ્યો છે, પછી એને વિકલ્પ છૂટતા જાજી વાર લાગતી નથી છે. જલ્દી વમી નાખે છે, શીઘ્ર વમી નાખે છે. ચારસો ને પંચ્યાસી થી 486 થી ઘણા બોલ વચનામૃત પ્રવચન 416 અને 425 ઉપરના બોલોમાંથી છે. 493 સુધીના 85 થી 86 નવ બોલ છે. અનંત અનંત ગુણોનો સાગર એવા ભગવાન આત્માના અનંતા અનંતા ગુણોથી વિરુદ્ધ ભાવ જે મિથ્યાત્વ તેના ગર્ભમાં અનંતા અનંત ભાવ પડ્યા છે, તેથી પહેલા તેને છોડવો જોઈએ. શું કરે છે કે મિથ્યાત્વની એને ખબર પડતી નથી, પણ રાગની એને ખબર પડે છે. રાગ દ્વેષ મોહ અનેક પ્રકારના વિવિધ પ્રકારના વિકાર છે એની એને ખબર પડે છે, એટલે એ છોડવાની પહેલા મહેનત કરે છે. અહીંયા એમ કહેવું છે કે રાગમાં આનંદ ભાવ નથી પીડ્યા, પણ મિથ્યાત્મના ગર્ભમાં આનંદ ભાવ પીડ્યા છે. બરોબર, જો રાગમાં આનંદ ભાવ હોત તો સાધકને જે રહેલો રાગ એને આનંદ ભાવ હોત સાધકને. રાગમાં આનંદ ભાવ નથી, ભલે રાગ પણ સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે અને મિથ્યાત્વ પણ સ્વભાવથી ગુણથી વિરુદ્ધ ભાવ છે, છે બંને દોષ, પણ એકમાં અનંતતા છે અને એકમાં મર્યાદિત દોષ છે. રાગ છે એ ચારિત્ર ગુણનો મર્યાદિત દોષ છે, મિથ્યાત્વ છે તે શ્રદ્ધા ગુણનો અમર્યાદિત દોષ છે. રાગ ક્ષમ્ય છે, મિથ્યાત્વ અક્ષમ્ય છે, એમ છે. પણ જીવો સામાન્ય રીતે સ્થૂળ બુદ્ધિએ આગળ વધવા માંગે છે ધર્મના ક્ષેત્રમાં, ત્યારે કોઈ પ્રકારના રાગોને છોડવા માટે પછી બીજો એની પાસે કાંઈ ઉપાય ન મળે તો રાગના નિમિત્તો છોડવાનો પ્રયત્ન કરે છે. મને લાડુઓ ખાવાનો રાગ છે ને આપણે લાડુઓ ખાવાની પ્રતિજ્ઞા લઈ ગયો. ભાઈ તને લાડવાની રુચિ હોય છે અને તું લાડુઓ નહીં ખા તોય તારી રુચિ તીવ્ર થઈ જશે અને ખાઈશ તોય તારી રુચિ તીવ્ર થઈ જશે. આમાં તો તું રુચિ જ્યાં સુધી ફેરવણી ત્યાં સુધી ખાવાનો ખાવા સાથે કઈ સંબંધ રહેતો. એવી રીતે રાગને છોડવાનો જે પ્રયત્ન કરે છે એ રાગને છોડી શકતો જ નથી. પશુ પક્ષીને વસ્ત્રો નથી, ઝાડપાન ને વસ્ત્રો નથી. આહાર તો પોતપોતાની રીતે જે થતો હોય છે પણ તેથી કઈ પણ એ પણ ક્યાં એમ દલીલ કરે કે અમે તો ધર્મ બુદ્ધિ એ છોડીએ છીએ. પણ ધર્મ બુદ્ધિ એવી રીતે ઉન્માર્ગે ધર્મ કરવા માંગે, અવિધિએ કાર્ય કરવા માંગે એટલે કઈ કાર્ય થઈ જાય છે એની વિધિ પકડવી એમ. એનો ક્રમ બતાવ્યો છે કે ત્વાર સૂત્રો તો માન્ય છે ને બંને સંપ્રદાય. તો ઈ જે સૂત્ર છે એમ સૂચવે છે કે આ ક્રમથી આ દોષો જશે. પેલા મિથ્યાત્વ જશે પછી અવિધિ જશે એટલે આંશિક વ્રત આવશે પછી પ્રમાદ એટલે પ્રમત પ્રમત ગુણ સ્થાનમાં તે પ્રમાદ છૂટશે. પછી વેદાદિ કષાય છે નવમાં દસમું ગુણ સ્થાન દસમા ગુણ સ્થાન પર્યંત છૂટશે પછી તેરમી ગુણ સ્થાને પછી યોગ છૂટવાની વાત છે. કોઈ કઈક પહેલા હું યોગ છોડી દઉં કે પહેલા કષાય છોડી દઉં રાગ ન થવો જોઈએ મને રાગ પણ આમ ફલાણા નિમિત્તથી થાય છે ને આ નિમિત્ત છોડી દીધો એમ કઈ રાગ છૂટતો એમ કે રાગ નિમિત્તમાં નથી થતો રાગ ઉપાદાનમાં થાય છે. રાગ ઉપાદાનમાં થાય છે ઉપાદાનમાં રાગ છોડવાને બદલે ફેરફાર નિમિત્તમાં કરવા જાય છે. જ્યાં થાય છે ત્યાં કરતો નથી ન થાય ત્યાં કઈ કરવું છે એ રીતે કાર્ય થતો નથી. આમાં ખાસ વાત છે કે પહેલા આ કરવું સૌથી પહેલા મિથ્યાત્વ કઈ રીતે છૂટે એ એક જ દિશાનો પ્રયત્ન પકડતો પછી એમાં એ વાત આવશે કે તમે પરિપૂર્ણ શુદ્ધિનું ધ્યેય હોવું જોઈએ એ વાત આવશે. તારું ધ્યેય પૂર્ણ શુદ્ધિ ન હોવું જોઈએ તો એ પૂર્ણ શુદ્ધિના ધ્યેયને પહોંચી વળવાનો જેને ઉત્સાહ છે ઉમંગ છે અને ઉદ્યમ છે એને આપોઆપ કશાય રાગ એટલો બધો મંદ થશે કે જ્યાં સુધી એને નિશ્ચય ન થાય પોતાના સ્વરૂપનો નિશ્ચય ન થાય તો એની જિજ્ઞાસામાં એટલો ઉભો રહીએ એની ચિંતામાં એટલો ઉભો રહીએ કે એને સહેજે એ વખતે બીજા તીવ્ર કષાયના રાગો ઘણા મંદ પડી જાય.
બરોબર
મંદ પડી જાય એટલે રાગની રીતે રાગ મંદ પડી જાય એમ નથી કહેવું પણ એના રસ બધા ફીકા પડી જાય. રસ ફરે એ મોટી વાત છે. રાગ તો ઘણા મંદ કરે છે વ્રતાદી લઈને પણ ઘણા રાગને મંદ કરે છે. એવું નથી કે રાગ મંદ નથી થતો વ્રતાદી લેવા વાળાને પણ રાગ રસ ત્યાં એનો એરિયા છે. એટલે ધર્મમાં શું માને છે આપણા રાગમાં ફેર પડે છે. ભાઈ તમે રાગ ને રાગ રસ વચ્ચેના તફાવતની પણ તમે ખબર નથી. રાગ છે એ કષાય છે અને રાગ રસ છે એ કષાય શક્તિ છે. તો શક્તિ એમને હાજરી છે એ તો ગમે ત્યારે પ્રકાશ છે. શક્તિને તોડી નાખશો એને પછી રાગ મરી જશે. રાગને મરતા વાર નહીં લાગે. અંદરની શક્તિ મરી ગઈ રાગની તો રાગને મરતા વાર નહીં લાગે. પણ રાગ ઉપર ઉપરથી મંદ પાડ્યો જેમ કોઈ રોગને દબાવે છે ગરીબોની ઉંમર હોય તો ઉપરથી દબાવે છે, એ દબાવ આવે તો ઉપરથી મંદ પાડ્યો એમ કોઈ રોગને દબાવે છે, ગરીબોની ઉંમર હોય તો ઉપરથી દબાવે છે, એ દબાવ આવે કે ઉપરથી દબાવે ઘડીક એને એમ લાગે કાંઈ નથી, પાછું એ ખારે એવું જોર કરીને બહાર આવે કે પછી કંટ્રોલ કરી શકે એને એમ ઉપર ઉપરથી રાગને મંદ કરે ને રાગ શક્તિ કસાય શક્તિ અંદર એવી ને એવી કાજી હોય પુષ્ટ હોય તો એ કાર્ય નિષ્ફળ જવાનું છે અને અનંતવારી રીતે નિષ્ફળતા એની ગઈ થઈ છે. એને એમ લાગે કે મને શાંતિ થઈ છે, મને ધર્મ ના માર્ગે ચાલતા જે શાંતિ થાય ને એ શાંતિ મને થઈ છે એટલે એને મિથ્યાત્વ દ્રઢ થઈ જાય છે, મિથ્યાત્મ એનું દ્રઢ થઈ જાય છે. ધર્મને માર્ગે તો પહેલું મિથ્યાત્વ છૂટે અને એની યથાર્થ લાઈન હાથમાં ન આવે તો મિથ્યાત્વ છૂટવાને બદલે મિથ્યાત્વ દ્રઢ થાય. ગુણોથી વિરુદ્ધ જે મિથ્યાત્વ તેના ગર્ભમાં અનંતા અનંત ભાવ પીડ્યા છે, અનંત ભાવ એના ગર્ભમાં પીડ્યા છે. ભગવાન નજરે જુએ છે જેમ કોઈ જોતા હોય, ભવિષ્યની વાત જ્ઞાન વાળા જોતા હોય આને કાલે આમ થશે એ કાલે આને આમ થવાનું છે, પણ આને એવું જ્ઞાન હોય ને આ તો ત્રિકાળ વેતા છે કે આ મુખ્યાત્મમાં અનંત ભવના ગર્ભમાં છે. કેમ કે અનંત અનંત ગુણ સાગર એવો જે આત્મા એનાથી બિલકુલ વિરુદ્ધ છે, એની જ નાસ્તી કરે છે એ ભાવ, એ નહીં બસ બીજું બધું પણ એ નહીં, આખી દુનિયા એને હો મિથ્યાત્મમાં પણ એનો આત્મા જ ન હોય, આ પરિસ્થિતિ છે. કોઈ એમ કહે કે તું મને માન તો માણસને શંકા પડે કે આને પોતાને માન જોતો હશે માટે મને માનવાનું કે છે, પણ આ વિતરાગ તો એમ કહે છે કે તું તને માન, મને માને એમ નહીં પણ તું તને માન, એમાં તને શું વાંધો છે ભાઈ, તમે મને માનો એમ કહો તો એની અંદર શંકા કરવાની અવકાશ છે, આનું કારણ શું, એને કઈક લાભ લેવો હશે. પણ અહીંયા કહે છે કે મારે કઈ અપેક્ષા નથી, તું તને માન, તારું આવું સ્વરૂપ છે પરિપૂર્ણ શુદ્ધ શુદ્ધ વિકાસ પરમપદ છે એને તને તારે તને તારે પોતાને તારા પરમ સ્વરૂપને નથી માનવું, આ તે તને થયું છે શું એમ કે છે. વિચિત્રતા જુઓ, અવળો તે અવળો કેટલો અવળો ચાલે છે કે અનંતો અવળો ચાલે છે આ પરિસ્થિતિ. તેને પહેલા છોડવો જોઈએ, તેથી તેને પહેલા છોડવો જોઈએ. જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન થાય છે, શ્રદ્ધાન નો થવાનો નિયમ એવો છે કે જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન થાય છે. જ્ઞાન ને શ્રદ્ધાન સમ્યક સાથે થાય છે, પણ શું છે કે જ્ઞાન એક એવો વિશિષ્ટ ગુણ છે કે જે શ્રદ્ધા અવળી હવળી એના સ્વરૂપને વિચારી જાણી શકે છે, જયારે શ્રદ્ધાનમાં એવું કઈ નથી, શ્રદ્ધાને તો શ્રદ્ધવું એટલું જ છે, તો એ શ્રદ્ધવાનું કાર્ય તો એ પરને પણ કરે છે, ઊંધું કરે છે, ત્યારે આ તો શ્રદ્ધવાનું ચાલુ જ છે, એને કેમ હવળું થવું એને ખબર નથી, કેમ કે તે પ્રકારની વિશિષ્ટતા એનામાં નથી. જ્યારે જ્ઞાન એક એવો ગુણ છે કે એ પોતાનો અને પોતાના સિવાય અનંત ગુણોના વિપરીતતાના અને અવિપરીતતાના પરિણામને સમજી શકે છે, વિચારી શકે છે, જોઈ શકે છે અને થાય છે કે જ્યારે એને પોતાનું સ્વરૂપ મૂળ સ્વરૂપ જ્ઞાનમાં આવે છે, નિશ્ચયમાં આવે છે, નિર્ણયમાં આવે છે, ત્યારે એને પોતાના સ્વરૂપ પ્રત્યે, પરમ સ્વરૂપ પ્રત્યે પરમ પ્રેમ જાગે છે અથવા એની અનન્ય રુચિ પ્રગટ થાય છે. જે ગુણો, ગુણનો આ તો ચાહક હતો ને, ગુણનો ઈચ્છક હતો જીવનો. કોણે શોધ કરી પોતાના સ્વરૂપની, કોણે નિશ્ચય કર્યો પોતાના સ્વરૂપનો, કે જેને એકલા ગુણ જોતા હતા ને કિંચિત માત્ર દોષ નહોતો જોઈતો તે પરિપૂર્ણ શુદ્ધિનો અર્થ શું છે? કે જે ગુણોનો ચાહક હતો, કે પૂર્ણ ગુણ જોઈએ છે ને એક કણ દોષનો જેને જોતો નથી, એવા આત્માને જ્યારે ગુણની ખાણ મળે છે, ગુણની ધ્યાન મળે છે, ત્યારે એની અનન્ય રુચિ, એની રુચિ ઉમટી પડે છે. એવી જે રુચિ પ્રગટવાનું કારણ છે એ ઓળખાણ છે, જ્ઞાન છે. એ રુચિ પલટે છે એટલે એનો ઉપયોગ પલટે છે, નહીંતર ઉપયોગ ન કરી શકે. બહારથી અનાદિનો જે બહારમાં ઉપયોગ છે અને જે સ્થિતિ છે મિથ્યાત્મ વશ, એ સ્થિતિમાંથી ઉપયોગ અંતર્મુખ થાય તો એ રુચિ પલટે તો જ થાય ને, નહીંતર કદી ન થાય. જીવ રુચિ પલટાયા પલટાવ્યા વિના ઉપયોગને પલટાવા માંગે છે, નહી પલટે. પૂછે છે એ પ્રશ્ન, બહારમાં તો બધો ત્યાગ કર્યો હોય, દીક્ષા લઈ લીધી, પછી પૂછે કે ધ્યાન નથી થતું, સ્થિર થવાતું નથી, સ્થિર યોગ થતો નથી, પણ ભાઈ હજી રુચિ પ્રગતિ નથી, તમારે ઉપયોગ પલટાવવો છે, ક્યાંથી થવાનો હતો? અને રુચિ તો પલટી નથી, એમ નથી કે આ વિષયો છોડ્યા માટે રુચિ ફરી છે, અને રુચિ ફરે ન ફરે એ બાજુ તમારું ધ્યાન પણ જતું નથી, અને ઉપયોગ મારો પલટતો નથી, આ સમસ્યાથી ન ઉભી રહે છે. આ વિષયની સમજણ પણ ત્યાં તો નથી. સમજણ હોય ને પછી એનો આદર મળે વિષયને, આરાધવું એ તો વળી સમજણ પછીનો તબક્કો છે, પણ પ્રથમ વિચારે ને સમજણમાં તો લે, પછી એનું આરાધન કરે. એનું કારણ બીજું છે, જ્ઞાન મૂલો શ્રદ્ધા, શ્રદ્ધાનું મૂળ જ્ઞાન છે. ધર્મ છે તો ચારિત્ર છે, શું છે? ધર્મ છે એટલું ચારિત્ર છે, એ સ્વરૂપની સ્થિરતા છે ચારિત્રની. ચારિત્ર એટલે સ્વરૂપ સ્થિરતા, એ ધર્મ છે. તો ચરિત્રમ ખલુ ધમ્મો એ સૂત્ર છે, દંશન મૂલો ધમ્મો અને ચરિત્રમ ખલુ ધમ્મો. તો જે સ્વરૂપ સ્થિરતા રૂપ જે ધર્મ છે એનું મૂળ શું? એનું મૂળ શ્રદ્ધા. એનું મૂળ શ્રદ્ધા કેમ અને જ્ઞાન નહીં? આટલો પ્રશ્ન અહીંયા થવા યોગ્ય, કે જ્ઞાનની આટલી પ્રધાનતા લેવા છતાં મૂળને, શ્રદ્ધાને મૂળ કેમ કહ્યું ને જ્ઞાનને મૂળ ન કહ્યું? કે એની જે પકડવાની જે સ્થિતિ છે, મૂળ છે એ આખા ઝાડને પકડે છે,
બરોબર,
ગમે એટલું વાવાઝોડું આવે, પણ જેનું મૂળ સાજું છે એ ટકી શકશે. એ ટકવાનું કારણ જે છે એ શ્રદ્ધા ગુણમાં છે. એ શ્રદ્ધાને ઓળખે તો ખ્યાલ આવી જાય ત્યારે કેમ મૂળ કહ્યું છે. ટોડનમજી એમના એક પત્રની અંદર પાછળ એક એમના સાધર્મીને ચિઠ્ઠી લખે છે, મુખમાં પ્રકાશકમાં છાપી છે, એમાં એમ કહ્યું કે સિદ્ધાત્માઓ સિદ્ધાલયમાં સાદી અનંતકાળપણે બિરાજમાન રહી શકા છે એનું કારણ તમને દર્શન છે. અને પાણી જે મૂળમાં સિંચન થાય છે, ફળમાં કે નહીં ફૂલમાં, ફળ થાય છે પાંદડામાંથી નહીં, થડમાંથી નહીં, ડાળીમાંથી નહીં, ફૂલમાંથી ફળ થાય છે, પણ પાણી મૂળમાં સિંચન થાય છે એમ શ્રદ્ધા છે. એ મૂળ ચીજ છે કે જ્યાં સિંચનનું કાર્ય થાય છે. એ શ્રદ્ધાને ઓળખે તો ખબર પડે કે આ શ્રદ્ધા કઈ રીતે કામ કરે છે. એક સિંચન જેવું કામ કરે છે, અનંતા ગુણોને પુષ્ટ કરવાનું પાછું. પણ એ મૂળ છે ને એ એવું પુષ્ટ થાય છે કે આખું વૃક્ષ જાણે પાંગરે છે તંદુરસ્તપણે. એ જુદા જુદા અનુભવીઓ એ વિષયમાં જુદા જુદા શબ્દ પ્રયોગ કર્યા છે શ્રદ્ધાને ઓળખાવા માટે, નહીં તો શ્રદ્ધા એ એક નિર્વિકલ્પ ભાવ છે, સવિકલ્પ ભાવ નથી. અને જરા સૂક્ષ્મ વિષય વાળો વિષય છે, પણ એને સમજાવવાની મહેનત કરી છે. દીપચંદજી એમ કહે છે અનુભવ પ્રકાશમાં કે સાધક જીવને સાધક દશામાં પ્રતિ સમય સમયે સમયે શ્રદ્ધાનું જે પરિણમન છે એ કેવી રીતે કામ કરે છે એને જો વિચારીએ તો જેમ કોઈ પૂટ મારે છે દવાને શક્તિ આપવા માટે, ત્યાં સહસ્ત્ર ફૂટી અબરખ ભસ્મ અબરખને બાયું પણ સહસ્ત્ર ફૂટ એને આપ્યા, એમ આને ફૂટ મળે છે. જે જ્ઞાન ચારિત્ર આદિ આનંદ આદિ ગુણો છે એનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં ફૂટ લાગે છે શ્રદ્ધાનો હર વખત. એ શ્રદ્ધાનું જે પરિણમન કામ કરે છે સમયે સમયે એને સ્પષ્ટ કરવા માટે એવી વાત લીધી છે. અંદર જે ભીંસ આવે છે શ્રદ્ધાની, એ શ્રદ્ધું એવી ચીજ છે. બીજી રીતે લઈએ કરના સંસ્કરણમાં જીવ ગયો છે, જઈ આવ્યો છે અને એને તીર્થંકરે કહ્યું કે આમ માન ને આમ માન ન માનો. હે તીર્થંકરે તીર્થંકરે કહ્યું એ ન માનો, એ તો હકીકત છે કે નહીં? એની ઊંધી શ્રદ્ધા કેટલી મજબૂત એ નક્કી કરો. હે બહુ શક્તિ છે શ્રદ્ધાની, શક્તિ કોઈ જુદી જાય. કેમ કે એ તો જ્યાં પડે છે ત્યાં આંધળી થઈને પડે છે, પછી કાંઈ જોતી નથી, બીજું કાંઈ છે કે નહીં એ જોતી નથી, પોતાના વિષય સિવાય એને કોઈની સાથે સંબંધ નથી. એ અવળી શ્રદ્ધાથી ના બળથી અવળી શ્રદ્ધાના જોરથી આ જીવ અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આટલા આટલા જન્મ મરણના દુઃખ ને માર ખાય છે તો પણ ફરતો નથી. એ જીવ જો શ્રદ્ધાનું સ્વરૂપ કરે તો સિદ્ધપદને લાગે, આવી તાકાત છે એનામાં. એટલે આખો પાયાનો મૂળનો જો કોઈ વિષય હોય તો આ સમ્યક્ત્વ મિથ્યાત્વનો છે. અને જૈન દર્શન સિવાય આ પ્રકરણ નથી. બુદ્ધિના ફાંકા કોઈ ગમે એટલા મારે, પણ સમ્યક્ત્વ મિથ્યાત્વના વિષયમાં તો બધાને ઉભારી જવું પડ્યું. જૈન દર્શન સિવાય આ વિષયની કોઈ ચર્ચા નથી, કેમ કે એ વિષય હાથમાં આવે એવું નથી અનુભવ વગર. ઉપર ઉપરથી ગમે એટલી વાતો પકડાય પણ સમ્યક્ત્વ મિથ્યાત્વ વિષય તો હાથમાં આવે એવું નથી. એટલે કહે છે જેના ગર્ભમાં અનંત અનંત ભાવ પીડ્યા છે એમ એક બે પાંચ પચીસ કરોડ અબજ નહીં, સંખ્યાત અસંખ્યાત નહીં, અનંત અનંત ભાવ પીડ્યા છે એને પહેલા છોડવો જોઈએ, એ દોષને છેદવો જોઈએ. પહેલું કામ આ કરવા જવું છે અને એ પહેલા બીજું કામ થશે નહીં. પાછું હું અવિરતીને છોડવા માગીશ, પ્રમાદ કષાયને છોડવા માગીશ, યોગને છોડવા માગીશ, નહીં થઈ શકે. પછી વસ્તુ સ્થિતિ એમ છે અને માર્ગ છે તો ભગવાનની આજ્ઞા છે. એક ન્યાય જોઈએ તો જે માર્ગે એમણે આગળ વધવાનો પ્રકાશ કર્યો છે, માર્ગનો પ્રકાશ કર્યો છે કે આ માર્ગે તમે આગળ વધજો, એ માર્ગને છોડીને બીજો માર્ગ દોડદાયો થઈને પકડવા જાય, એક ન્યાય ભગવાનની આજ્ઞા ઉપર પગલે. બહુ કડક એ વિષયમાં બોલતા હતા કે જેમ કોઈ માર્ગને લૂંટે એમાં માર્ગને લૂંટવાની વાત છે, માર્ગને તોડવાની વાત છે, માર્ગનો વિરોધ છે. જીનેન્દ્રના માર્ગ નો વિરોધ છે, હું માર્ગે ચાલુ નથી, જીનેન્દ્રના માર્ગ નો
વિરોધ.
અનંત ગુણના ભંડાર ભગવાન થી વિરોધ શ્રદ્ધારૂપ જે મિથ્યાત્વ ભાવ તેમાં અનંતા અનંતા ગુણોનો અનાદર છે. અનંત ગુણના ભંડાર જે ભગવાન છે પોતે અંદરમાં પોતે ભગવત સ્વરૂપ છે એમ કે છે, અનંત ગુણનો ભંડાર થી ભર્યો છે પોતે. જોવે એ જોનાર ઠરે એવું એવું તત્વ છે. શાંત 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 અનંત શાંત રસથી ભરપૂર છે. એટલું ભરપૂર છે કે એમાં કોઈ સમાવાની પછી જગ્યા નથી. એમ એક કળશ પૂરેપૂરો ભર્યો હોય તો એક બિંદુ નાખો તો હેઠું પડે પછી. એવું જે સ્વતત્વ છે તેનાથી વિરુદ્ધ શ્રદ્ધારૂપ જે મિથ્યાત્ વિરુદ્ધ શ્રદ્ધારૂપ જે ભાવ તે મિથ્યાત્વ ભાવ, તેમાં અનંતા અનંતા ગુણોનો અનાદર છે, તિરસ્કાર વર્તે છે. અનાદર છે એટલે તિરસ્કાર છે. જેને આવું ભગવાન આત્મા જીવે છે એને એ સિવાયના સર્વ તત્વો પ્રત્યે અનાદર છે. ક્યાંય આદર એને આવતો નથી, એને તિરસ્કાર કહેવામાં આવે છે. જેને એ છોડીને કાંઈ જોઈએ છે એને ભગવાન આત્માના આનંદ ગુણનો તિરસ્કાર ને અનાદર વર્તે. આમ પોતાનો તિરસ્કાર હતો એમ છે. એ તો એટલું તો ગીતામાં આવે છે કે પોતે જ પોતાનો દુશ્મન છે ને પોતે જ પોતાનો શત્રુ છે. એવી વાતો એ લોકોમાં આવે છે. એવી ઘણી વાતો આમાંથી લીધેલી સારી લાગી હોય એની લીધી હોય એમ ને કે એને કોપી કરવા માટે સારી લાગી હોય એની લીધી. એવી વાતો તો આવે છે કે પોતે જ પોતાનો દુશ્મન છે અને પોતે જ પોતાનો મિત્ર છે. મિત્ર પણ પોતે છે અને શત્રુ પણ પોતે છે. અનંતા ગુણ નો લાભ સ્વાશ્રય થી થાય છે. એવા અનંત ગુણ નો લાભ, લાભ એટલે અનુભવ, પ્રગટ અનુભવ, પ્રગટ અસ્તિત્વ સ્વાશ્રય થી થાય છે. પોતાનો આશ્રય કરવાથી થાય છે. એટલે કે અનાદિ નો પરાશ્રય પણ સાથે સાથે છૂટી જવો જોઈએ. આશ્રય એટલે અવલંબન, આધાર ભાવ, તેનો આધાર લેવો. કોઈ પણ ક્રિયાનું મૂલવણી મૂલ્યાંકન એની પાછળ એનો આશય શું છે એનાથી થાય છે. કોર્ટમાં ન્યાયમાં લોજિકમાં આવી છે કે ગુના પાછળ ગુનાનો આશય શું છે. એક માણસે એક માણસનું ખૂન કર્યું કે એમ કે એ હથિયાર લઈને મને મારવા આવ્યો હતો, મારો ખૂન કરવા આવ્યો હતો, બચાવ કરવા જતા એ મર્યો છે. મારા સ્વ બચાવમાં એનું મૃત્યુ થયું છે. હું એને મારવા ગયો નથી, એના આટલા આટલા પુરાવા છે. તો એના ઉપર ખૂનનો આરોપ નથી આવતો એમ બને. અને કોઈક તો કિસ્સા જ એવા હોય છે કે મારનાર પુરુષ, મરનાર પુરુષ હોય ને મારનાર સ્ત્રી હોય એમ કે જે મારવા આવ્યો હતો. હું કાંઈ સ્ત્રીને મારવા જાઉં, પુરુષ મારું શું ગયું છે, પણ મારા સ્વ બચાવ કરવા જતા એનું મૃત્યુ થઈ ગયું. છરી હોય હાથમાં એવી રીતે જોરથી મેળાઈ જાય હાથ કે એ છરી એને વાગી જાય, નહીં મરી જાય લપા જતીમાં શું. તો મૃત્યુ થયું છે ને જેનાથી મૃત્યુ થયું છે એના ઉપર ખૂનનો આરોપ નથી આવતો. ખૂન થયું છે તોય એમ ગુનો છે. ગુનોનો આશય પહેલા જોવામાં આવે છે. ન્યાયની વિધિ છે, લૌકિક ન્યાયમાં આટલી વિધિ છે. તો અહીંયા આશ્રય છે એનો શેનો છે, આધાર ને અવલંબન શું છે એ મૂળ વાત છે. અને જે કોઈ પરિણામ થાય છે એનો આધાર ને અવલંબન શું, આશ્રય શું, આ મુખ્ય વાત છે. જો સમ્યક દર્શન પ્રત્યે અને સ્વરૂપનો આશ્રય થાય તો એના બાકી રહેલા દોષોને ક્ષમ્ય ગણીને મુખ્ય કરવામાં આવતા નથી. આમાં આવે છે ને ઉપગુહન નામનો અંગ છે. સમ્યક દ્રષ્ટિને ઉપગુહન અથવા ઉપગ્રહણ કે છે. આ ખંડ લીધા છે ને કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા બીજા ધર્મના દોષને પ્રસિદ્ધ ન કરે. દોષ ને છાવરવા છે કે પક્ષ કરવો છે એમ નથી, પણ એ દોષ મર્યાદા વાળા હોવાથી, મર્યાદિત હોવાથી, એ ઘસાઈને છૂટી જવા વાળા હોવાથી એની મુખ્યતા કરતા એમ વાત છે કે જે મુખ્યતા કરતા બીજા અધકચરેલા સમજાય જીવોને અશ્રદ્ધાનો ભાવ થાય. અશ્રદ્ધા પ્રત્યે ધર્મ પ્રત્યે, ધર્મી પ્રત્યે અશ્રદ્ધા પ્રત્યે તો ધર્મ પ્રત્યે પણ અશ્રદ્ધા પ્રત્યે. એવા કારણને, એવા દ્રષ્ટિકોણને લક્ષમાં રાખીને એને ઉપગમન કહેવામાં આવે છે. એમ છે, એમ કારણ છે. કોઈ ક્ષતિ હોય, ચારિત્રમ હોય, કોઈ દોષ થયો હોય કે થઈ ગયો હોય કે થતો હોય તો એને લોકમાં એ પ્રસિદ્ધ ન કરે, કેમ કે ધર્મી પ્રત્યે અશ્રદ્ધા થઈ જશે. ધર્મી પ્રત્યે અશ્રદ્ધા થશે તો ધર્મ પ્રત્યે પણ અશ્રદ્ધા થશે. એવા દ્રષ્ટિકોણથી એને ઉદ્ગોહન કરવામાં આવે છે. એ સમ્યક દ્રષ્ટિનો અંગ છે. સમ્યક દ્રષ્ટિના આઠ અંગમાં એનું એક અંગ લીધું છે. એને પાછળ એ કારણ છે, કેમ કે એને આશ્રય સ્વનો વર્તે છે, એનો આશ્રય દોષનો નથી. પરિપૂર્ણ નિર્દોષ ચિંતાને ધ્યેય વાળો જીવ છે અને નિર્દોષતા પ્રત્યે આગળ વધી રહેલો જીવ છે. દોષો પ્રત્યે આગળ વધી રહેલો નથી. એનો આશ્રય જુદો છે, એનો આશય જુદો છે, એનો સ્વાશ્રય ચાલે છે, પરાશ્રયથી ખસતો જાય છે. એ વાતને જોઈને એના દોષને પણ ગૌણ કરવામાં આવે છે અથવા ક્ષમ્ય ગણવામાં આવે છે. લક્ષ્મણ આશ્રય જ પ્રકાર છે. શાસ્ત્રાભ્યાસ પણ કોઈ પણ કાર્યમાં સ્વલક્ષ જ મુખ્ય રહે એ જ્ઞાન દિશાની સ્વાભાવિક સ્થિતિ છે.
બરાબર.
આમ તો નિર્ણય થઈ ગયો ત્યારથી લક્ષ કર્યું છે. લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સમય, જ્ઞાન સમ્યક નથી થયું પણ લક્ષ બંધાઈ ગયું.
બરાબર.
એટલે એને આત્મા અસ્તિત્વ નજરાય છે અને ત્યાંથી આત્મા ખસી શકતો નથી. ખસી શકતો નથી એમને કહ્યું, ત્યાંથી આત્મા ખસી શકતો નથી એમ લઈ લીધું. અનંતા ગુણનો લાભ સ્વાશ્રયથી થાય છે એમ ન માનતા પરાશ્રિત એવા રાગભાવમાં જેણે પોતાપણું માન્યું માન્યું છે તેને અનંતા ગુણોનો અનાદર કર્યો છે. એક સમયના દોષ ભાવમાં, અવગુણ વાળા ભાવમાં, મલિન ભાવમાં, શુભ કે શુભ કોઈ બી હોય, કષાય ભાવમાં જેણે પોતાપણું માન્યું કે હું આવો પર્યાય બુદ્ધિ કરીને એને અનંતા ગુણોનો અનાદર કર્યો છે. એને અનંત ગુણનો અનાદર કર્યો છે. અમે તો આત્માને માનીએ છીએ, અમે તો આત્માને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એટલા માટે આ રાગ કરીએ છીએ એમને. તને જો એક આત્માનો પક્ષ આવે, આ તો નિશ્ચય થાય છે ત્યારે શું થાય છે, સ્વરૂપનો એથી પક્ષ આવે છે. એ પક્ષમાં એને રાગાદી અને પરનો પક્ષ છૂટી જાય એમ છે. પક્ષ એક સાથે બહેનો ન રહે, સંબંધ રહે પણ પક્ષ ન રહે.
બરોબર.
સંબંધ રહે, રાજાદી નું ઉપજવું છે એટલો સંબંધ છે અવસ્થામાં, પણ પક્ષ ન રહે. પક્ષ એટલે એ સંબંધ છે એ છૂટી જશે, એ સંબંધ રહેશે
નહીં.
જેનો પક્ષ નથી એનો સંબંધ કાળે કરીને
ટૂટી
જાય છે. વિકાસ પામવાનો તો પ્રશ્ન જ નથી, પણ ઘસાતો ઘસાતો એ સંબંધ છૂટી જાય છે. એ છે કે પરાશ્રિત એવા રાગ ભાવમાં જેણે પોતાપણું માન્યું છે એટલે જેણે સ્વ આશ્રયને સ્વીકાર્યો નથી, પરાશ્રયનો જેને સ્વીકાર છે, પોતાપણું માન્યું છે, તેણે અનંતા ગુણોનો અનાદર કર્યો છે, એને ભગવાનનો અનાદર કર્યો છે. આમ જો ભગવાનની મૂર્તિ હોય અને પગ અડી જાય, અંગૂઠો પગનો અડી જાય, તો એને એમ થઈ જાય કે દોષ થઈ ગયો. ભગવાનને તો એક બાજુ રાખો, પણ કોઈ સજ્જન, કોઈ કોઈ ત્રાહિત વ્યક્તિ બેઠી હોય, ઓળખાણ ન હતો ન હોય, એને પણ પગ અડી જાય તો ક્ષમા માગી લે, મારો ખ્યાલ નથી, ભૂલથી પગ અડી ગયો છે, આમ કરે છે ને, તોડાનો ગુસ્સો નથી આવતો. આ શે સમજી જશે, ક્રિયાને મુખ્ય કરતો નથી, પગ અડાડવો દોષ છે. પણ સામો માણસ જો આશય સમજે છે કે આનો આશય નહોતો ને ભૂલથી થઈ ગઈ છે, એક સમજે ગણે છે, તો ભગવાનને લાત મારવા કોઈ તૈયાર થાય? ઇરાદા પૂર્વક. આ તો એવી વાત છે કે રાગનો આદર કરવો ને રાગથી લાભ માનવો, પરાશ્રયથી લાભ માનવો, એ પોતાના શુદ્ધ ચિદાનંદ ભગવાનને લાત મારવા બરાબર છે. આવી વાત છે. આ અનંતા ભવ ગર્ભમાં પીડ્યા છે, નાનો ગુનો નથી. ગુરુદેવ તો એમ કહેતા કે આ કાકડીના ચોરને ફાંસીની સજા નથી. એમ કે અરે, પણ ભગવાન આ કાકડીનો ચોર, એને ફાંસી ચડાવો, ખૂન કર્યો એને ફાંસી ચડાવો, બીજી વાત છે. અને રાજ પાટું છોડ્યું, ત્યાગ રાણી છોડી, રાજપાટ છોડ્યા, બધું છોડ્યું, દીક્ષા લીધી, અને એમ કહો છો કે અનંતા ભવ કરશે? આ તો કાકડીના ચોરને તમે ફાંસીની સજા આપો છો એમ નથી, આ ભગવાનને લાજ મારે એવી વાત છે. બરોબર, એની સજા પણ એવડી જ છે, નાની સજા નથી. અનંતા ભવમાં જે પરિભ્રમણ કરે છે, જોનારને જોઈ શકે નહીં એવા દુઃખ ભોગવે છે, એ પરિસ્થિતિ છે. એને અનંતા ગુણોનો અનાદર કર્યો છે. અનંતા અનંતનો ઘણે ઘણા શબ્દો લીધા છે.
જય હો પરમ કૃપા શ્રી કાનપુર દેવનો, જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો, જય હો.